لا حول ولا قوة إلا بالله العلي العظيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على خير خلقه ونور عرشه وخاتم النبيين حبيب إله العالمين أبي القاسم محمد. મોમિનીન, આપણે આજની મજલિસ શરૂ કરીએ તેના પહેલા આપણા જે ભાઈ અને બહેનો જનાબે ઝૈનબની ઝિયારત વાસ્તે જઈ રહ્યા છે આવતીકાલે અને ગુરુવારના, આપણે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ કરીએ કે અલ્લાહ તેમને સહી અને સુખ રૂપ ત્યાં લઈ જાય, તેઓની ઝિયારત ઇબાદતને કબૂલ કરે અને ઇન્શાઅલ્લાહ સુખરૂપ તેઓ પાછા આવીને આપણને મળે. તેમની સેફટી સિક્યોરિટી વાસ્તે આપણે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ સાથે એક સૂરા ઇન્ફાતિહા. قال الله سبحانه وتعالى في كتاب المجيد القرآن الحميد، بسم الله الرحمن الرحيم، إنا هديناه السبيل إما شاكرا وإما كفورا. مؤمنين، السلام عليكم ورحمة الله وبركاته. خالق الكائنات قرآن مجيد ني اندر سورة الدهر ما ارشاد فرماوي چه ان حدینا السبیل، بے شک ہمیں تمہوں نے سیدھو رستو بتانی آپیو. اما شاکرم و اما کفورا، ہمیں تمہاری اوپر چھے کہ تمہیں تے رستو اپناوی اللہ سبحانہ وتعالی شکر کرو یا اے رستہ نے مکی آپی انی اللہ نے نافرمانی. અઝીઝો, આજ આ મુબારકા ઉપર આપણી તકરીર આજે આગળ વધી રહી છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ આયતની અંદર એક એવી વાત આપણી સામે પેશ કરે છે કે જેના વિશે અવાર નવાર મુસલમાનોમાં અને ખાસ કરીને આપણા શિયાઓમાં એક ડિસ્કશન હોય છે, અને તે એ છે કે આપણે કહીએ છીએ કે અલ્લાહ સુબહાન વ તઆલાએ આપણને ફ્રી પેદા કર્યા છે કે તમે જે ચાહો તે કરો, કાલે જયારે જવાબ દેવાનો વખત આવશે તેના વાસ્તે બસ તમે તૈયારી કરજો. યાને અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી એક ફ્રી વિલ નું એલાન થઈ રહ્યું છે. અને ઘણી વખતે આપણે સવાલ કરીએ છીએ કે આ કઈ જાતની વાત છે. મિમ્બર ઉપરથી આપણને હંમેશા તે કહેવામાં આવે છે કે તમારી મુસલમાનોની શિયાની જિંદગી એવી હોવી જોઈએ કે જેની અંદર નમાઝ ને રોઝાની પાબંદી હોય, જેની અંદર હિજાબ હોય અને જેની અંદર સેંકડો બીજી એવી પાબંદીઓ છે તે હોવી જોઈએ. તો અગર આપણે આ પાબંદી અને આ રિસ્ટ્રિક્શનની અંદર રહીએ છીએ તો પછી અલ્લાહે કુરાન મજીદની અંદર કઈ બાજુ આપણને કીધું છે કે તમે ઇન્સાનો ફ્રી છો? તો હજી તો કુરાન મજીદની આ આયત તેનું આપણને એક પ્રૂફ આપે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે મેં તમને હિદાયત કરી આપી કે સાચો રસ્તો કયો છે. હિદાયત કર્યા પછી મેં તમને કમ્પ્લીટલી ફ્રી મૂકી દીધા, તમને બે ચોઈસ બે રસ્તા મેં તમારી સામે પેશ કર્યા. એક એ રસ્તો કે જેની ઉપર ચહારદા માસુમીન અને બીજા પૈગંબરોએ આવી અને તેની ઉપર ચાલીને તમારી સામે દીન ઇસ્લામ અને મારી શરિયત પેશ કરી. એક એ રસ્તો કે જે શરૂઆતથી શૈતાની રસ્તો છે કે જેની ઉપર દુનિયાના ઘણા ઇન્સાનો ચાલી રહ્યા છે. બે રસ્તા તમારી સામે પેશ કર્યા. મારા મલાઇકા તેઓ ઉપર એક જાતનો ફોર્સ છે કે તેઓ જે હું ચાહું તે જ કરે છે. પણ તમે ઇન્સાનો વાસ્તે મેં આ બે રસ્તા આપીને કીધું, લા ઇકરાહ ફિદ્દીન, તમારા વાસ્તે દિનની અંદર કોઈ જબરજસ્તી નથી. બે રસ્તા તમારી સામે છે, અને જ્યારે પૈગંબર તમારી સાથે ન હોય તો એક રસૂલ હંમેશા તમારી સાથે હોય છે, અને તે તમારી અકલ છે. તેની ઉપર તમે વિચાર કરી ને બેમાંથી જે પણ રસ્તો તમને પસંદ પડે તે રસ્તા ઉપર ચાલીને તમારી જિંદગી વિતાવો. બિલકુલ એવી રીતના કે આજે એક ફેમિલીની અંદર એક જવાન ફરઝન મોટો થાય છે, નાનપણથી મા બાપ તેની ધ્યાન, તેનું ભરણ પોષણ, ખાવા પીવાનું જે પણ હોય મા બાપ તેને પ્રોવાઈડ કરે છે, તેને આપે છે. છોકરો ફરઝન એક એજ એક ઉંમરનો થાય છે 15, 16, 17 વર્ષનો, ત્યારે એના બાપ એના વાલિદ તેને બોલાવીને કહે છે, બેટા જ્યારથી તું નાનો હતો તને ખબર ન હતી, ત્યારથી મેં તારી પરવરિશ કરી, પાલન પોષણ કર્યું અને તને સીધા રસ્તા ઉપર રાખવાની કોશિશ કરી, તને ખવડાવ્યું પીવડાવ્યું જે પણ મારાથી બની શક્યું તે બધું મેં તને આપ્યું. હવે તું ઈ ઉંમરનો થયો છો કે તું પોતે વિચારી શકે, અગર તને આગળ ભણવું હોય તેના વાસ્તે હું તને રસ્તો કરી દઉં, અગર તને યુનિવર્સિટીમાં જવું હોય હું તને રસ્તો બતાવું કે તું કેવી રીતના જઈ શકીશ, અગર તને દુકાન ખોલવી હોય તો જે અલ્લાહે થોડી ઘણી મૂડી મને આપી છે હું તને મદદ કરીશ કે તું દુકાન ખોલ, અગર તને કંઈ કામ કરવું હોય મારી થોડી લાગવગ છે આ જગા ઉપર તને હું કોશિશ કરીશ કે કોઈ કામ આપે. યાની ચોઈસ તારા હાથમાં છે. જ્યારે તું સમજતો નહોતો, તને ખબર નહોતી, તું નાનો હતો ત્યારથી મેં તારું ધ્યાન રાખ્યું, આજે માશાલ્લા તું ઈ ઉંમરની ઉપર છો કે જ્યારે તું પોતે તારી વાત વિચારી શકે છે. તો મારા ફરઝન તું મને બતાવ કે તને શું કરવું છે, અગર મારાથી બની શકશે તો હું તને મદદ કરીશ. ત્યારે તમે શું કર્યું કે બચ્ચાને જ્યારે જરૂર હતી ત્યારે તેને એક ગાઈડન્સ એક રહેનુમાઈ આપી, જ્યારે તે પોતાના એક લેવલ ઉપર પૂગ્યો ત્યારે તમે એને ફ્રી વિલ આપ્યું કે બેટા જે તને ગમે એ કર, પણ તમારા દિલની અંદર એક વાત જરૂર છે કે કાશ મારો છોકરો આડા રસ્તે ન જાય. પણ છતાં બાપ તરીકે ફરજ છે કે તમે એને આ ફ્રી વિલ આપો, કારણ કે જે રસ્તો એ ચૂઝ કરશે એ હશે કે જે પોતાની પસંદ છે. અગર છોકરો કે મને કામ ખપે છે, તમે એને એમાં હેલ્પ કરશો, પૈસા ખપે છે, નાની મોટી જે પણ વાત હોય, પણ અગર તમારો ઈચ પર્સન આવીને તમને કહે બાપા બિઝનેસ તો કરવો છે પણ આ કન્ટ્રીમાં શરાબનો બિઝનેસ બહુ સારો ચાલે છે, તમે મને મદદ કરી શકશો કે હું એક શરાબની દુકાન ખોલું? ચોઈસ તમે આપ્યો. હવે એ તમારી પાસે એક રિક્વેસ્ટ કરે છે, તમે તરત જ તમારો પગ નીચે મૂકીને કહેશો બેટા ખબરદાર આ વાત ન કરજે કે તને આ રસ્તે જવું છે, કારણ કે આમાં દિન અને દુનિયા બંને બાજુ તારી નુકસાની છે. તો તમે જોયું ફ્રી વિલ ઈ છે કે એક વખત સુધી તમે ઇન્સાનને છૂટા મૂકી દો, પણ જયારે એવી વાત આવે કે જયારે એની દિન યા દુનિયા ઉપર કોઈ તકલીફ આવે ત્યારે માવતર તરીકે તમે એને કહેશો ના બેટા આ વાત કોઈ વખતે ન કરજે. અને ઈ જ વાત આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક પોતાના એક સહાબીને એક યા બે વાક્ય એક યા બે સેન્ટન્સની અંદર પેશ કરી. જ્યારે છઠ્ઠા ઇમામનો સહાબી કહે છે કે મૌલા કુરાન અને તમે રોજ કહો છો કે અલ્લાહે ઇન્સાનને ફ્રી વિલ આપ્યું છે, જે કપે એ કરી શકે, તમે મને સમજાવશો કે આ ફ્રી વિલ શું છે? અગર અમારા જેવા અભણ પાસે આવત તો અમે એમ જ કે કાલે આવજો, આપણે એપોઇન્ટમેન્ટ કરીએ, બેસીને હું તમને ડિટેલમાં કહીશ, પણ આ અલ્લાહની રહેનુમાઈના કિરદાર દુનિયાની સામે હતા, તેણે તરત જ કહ્યું અરે ભાઈ તારો એક પગ ઊંચો કર, તેને એક પગ ઊંચો કર્યો. ઇમામે કીધું તારો બીજો પગ ઊંચો કર, કે મૌલા એ કેવી રીતના થાય, તો હું પડી જઈશ. બસ ઇમામે કીધું ફ્રી વિલ ઈ છે કે જ્યાં સુધી તું એક પગ ઊંચો કરી અને જ્યાં સુધી તું એક રસ્તા ઉપર જઈ રહ્યો છો તને પૂરી છૂટ છે, પણ ઈ માલિક ઈ ખાલિક કે જેને તને પૈદા કર્યો જયારે ઈ જોશે કે તું એવા રસ્તે જઈ રહ્યો છો કે જયારે તારી આ દુનિયા અને આખરતમાં નુકસાની છે તો જયારે જરૂર કોઈ એવો ગઈબી ફટકો, એવો ગઈબી હાથ આવીને તને સ્ટોપ કરવાની ટ્રાય કરશે, પણ એ ન સમજે કે અલ્લાહ તને ત્યાં જવાની મના કરે છે, પણ આ એક વોર્નિંગ છે કે આ પ્રમાણે તું ન કર. તો ઇસ્લામમાં જે ફ્રી વિલની આપણે વાત કરીએ છીએ, એક હદ સુધી અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આપણને ચોખ્ખો એક ખુલ્લો રસ્તો આપ્યો છે કે આઈ બની નવ ઇન્સાન, તમે જે રીતે આગળ વધવું હોય વધો, મેં તમને હિદાયત કરી દીધી. તમે સદ્દામનો દાખલો લ્યો, 1972 અંદર ઇરાકની પ્રેસિડેન્સી તેના હાથમાં આવી, અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ 35 વર્ષનો તેને મોકો આપ્યો કે તે જે રસ્તા ઉપર જવા ચાહે એ રીતે જઈ શકે. એ ઇન્સાને પોતાના વાસ્તે એક એવો રસ્તો ચૂઝ કર્યો કે જે ઇસ્લામની અગેન્સ્ટ, હ્યુમાનિટીની અગેન્સ્ટ હતો. એક વખત એવો આવ્યો કે આજે એ હાલત છે કે જે એના જ દોસ્તો હતા એને એક ટૂંકા કપડાં પહેરાવીને એક નાની કોઠરીની અંદર બંધ કરીને રાખ્યો છે. યાર, એક વખત સુધી એને મોકો હતો. એ જ વખતમાં મરહૂમ આયતુલ્લાહ કોઈ રહમતુલ્લાહ અલૈહ આપણા મરજા થયા, અને ત્યારથી તમે બેની જિંદગી જુઓ, એક આયતુલ્લાહ કોઈની જિંદગી, એક સદ્દામની જિંદગી, બંને જિંદગીઓ હતી, બંને પોતાને મુસલમાન કહેતા હતા. એકે કેવી જિંદગી ગુજારી, બીજાએ કેવી જિંદગી, યાની જિંદગી કઈ રીતે ગુજારવી તેનું ટોટલ ફ્રી વિલ અલ્લાહે ઇન્સાનને આપ્યું. ઇન્સાન કઈ ચીજને ચૂઝ કરે છે એ અલ્લાહે તેની ઉપર રાખ્યું. પણ એક વખત એવો આવે છે કે જયારે ઇન્સાન અલ્લાહની નાફરમાની કરતા 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 એક એવા લેવલ ઉપર આવી જાય છે ત્યારે ગેબી હાથ જરૂર તેને આવીને અટકાવે છે. કારણ કે એ જ માલિક છે, એ જ ખાલિક છે કે જેને આને પૈદા કર્યું તેને આને પૈદા કર્યું છે. અને હજી જો આ જ વાત, આ આયે હિદાયા કે જે આપણે તમારી સામે દરરોજ પેશ કરું છું, તેની અંદર અલ્લાહ સુબહાનહુ વ તઆલા પેશ કરે છે કે જો હિદાયત વાસ્તે મેં મારા પૈગંબરોનો સિલસિલો, કિતાબોનો સિલસિલો, અને ખાસ કરીને 14 માસુમીન સલવાતુલ્લાહ અલયહી વ તેમનો એક સિલસિલો તમારી સામે મોકલાવ્યો, તમારી આંખોની સામે તેઓએ પ્રેક્ટિકલી અમલ કરી ને તમને જિંદગી કેવી રીતના જીવી તેનો એક એક્સિલન્ટ એક્ઝામ્પલ આપ્યો. 14 માસુમીનની અંદર એક તરફ નબુવત છે, બીજી તરફ ઇમામત છે, વચમાં ઇસ્મત છે, જનાબે ફાતિમતુ ઝહરા સલવાતુલ્લાહ અલયહા. આ 14 માસુમોની જિંદગી આપણા સારું એક એવું લેસન છે કે અગર જિંદગી ભર આપણે એના એક સ્ટુડન્ટ થઈ જાય તો પણ તેમાંથી શાયદ કાંઈ ન શીખી શકીએ. ગઈકાલે આપણે આપણા પૈગંબરની જિંદગી ઉપર થોડો પ્રકાશ પાડી અને એક વાત તમારી સામે પેશ કરી કે પૈગંબરનો જે મિંબર, મિંબરે રસૂલ, કે તે તમારી સામે કઈ રીતે તબલીગી મિશન પેશ કરવાની કોશિશ કરે છે. આજે એનો જે બીજો પાર્ટ કે જે ઇમામત છે તેની ઉપર તમારી સામે એક યા બે વાત પેશ કરવા માંગુ છું. કારણ કે મારા ભાઈઓ, અઝીઝો, આ ઇમામતનો જે કોન્સેપ્ટ આપણી પાસે શિયા અને અહલુલ બૈત પાસે છે તે કોન્સેપ્ટ કોઈ પાસે નથી. અને એ અલ્લાહની એવી નેમત છે કે કયામત સુધી અગર હું અલ્લાહનો શુક્ર કરું તો પણ એ શુક્ર પૂરો નથી કે એ 12 ઇમામની જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ મને નેમત આપી છે. પૈગંબર સલ્લલ્લાની મશહૂર મારૂફ હદીસ, મા મત વલમ યારફ ઇમામ ઝમાનેહી ફકત માત મિત્તતલ જાહે. જે ઇન્સાન આ દુનિયાથી જશે અને પોતાના જમાનાના ઇમામને નહીં પહેચાને તેનું મોત જાહિલિયત ઉપર છે. ઇસ્લામ જહાલતનો પીરિયડ એને કહે છે કે જે પૈગંબરના આવવાની પહેલે હતો. ત્યારે પૈગંબર એક વાત આપણી સામે પેશ કરે છે કે મને તમે સમજો યા ન સમજો એક વાત છે, પણ અગર તમે કોન્સેપ્ટ ઓફ ઇમામતને ન સમજી શક્યા કે આ ઇમામત જે 12 ઇમામની ચેઇન તમારી સામે અલ્લાહે પેશ કરી છે, જે સિલસિલો પેશ કર્યો છે, અગર તમે તેને ન સમજી શક્યા તો યાદ રાખજો કે તમારું મોત એક જહાલતનું મોત હશે, કે એનો અર્થ એ થયો કે તમને ઇસ્લામથી કોઈ ફાયદો ન થયો. હજી જો એક વાત ઉપર ખ્યાલ કરો, પૈગંબર આ દુનિયાથી તકરીબન 10 યા 11 હિજરીમાં એની વફાત થઈ અલ્લાહની રહેમતે. اپنا زمانہ نا امام بارہ امام حضرت مہدی صاحب السلام ہجری 260 ની અંદર ગઈબત ની અંદર ગયા. તેમની વિલાદત હિજરી 255, ગઈબત 260. 260 માં તેઓ ગઈબત માં ગયા. પૈગંબર 10 યા 11 હિજરી ની શરૂઆત 28 ની સફર ના દુનિયાથી પાર ચાલ્યા ગયા. 260 માંથી અગર તમે પૈગંબરની જિંદગીના આ 10 વર્ષ કાઢો તો ઇમામતનો જે પીરિયડ આપણી સામે છે તે 250 વર્ષનો પીરિયડ. યાને 1000 વર્ષને આપણે મિલેનિયમ કહીએ છીએ. ફ્રેન્ચમાં મને યા ખબર નથી, પણ ઇંગ્લિશમાં 1000 વર્ષ મિલેનિયમ, તો 250 વર્ષ ક્વાર્ટર મિલેનિયમ. યાને આ 250 વર્ષ જે માસૂમ ઇમામોની તબલીગ આપણા સુધી પૂરી હતી. જો ઇસ્લામમાં કોઈ એવો ફેરકો નથી કે જેને 12 ઇમામને આ રીતે એક્સેપ્ટ કર્યા હોય, અને 12 ઇમામની તબલીગ કે જે માસૂમ હતા, ઇસ્મતના દાયરામાં હતા, તેમની માસૂમ હદીસો અને તેમની સચ્ચાઈ ભર્યા કલામ દુનિયાની સામે પૂગ્યા હોય. બસ અલ્લાહનો એ શુક્ર છે કે 250 વર્ષ સુધી આપણને જે મળ્યું તેનાથી હર એક મુસલમાન કે નચીન છે, તેઓ પાસે છે નહીં, તેઓ તેનાથી ખાલી છે. અને આજે એ જ સબબ છે કે જે લોકોએ પૈગંબર પછી ઇમામતનો સિલસિલો મૂકી દીધો, પૈગંબરની 23 વર્ષની જિંદગી તેમની સામે રહી, અને તેના પછી ઇસ્લામ એક ડિફરન્ટ શકલમાં તેમની સામે આવી. જેઓએ પૈગંબરની આ વાત માની અને જેઓએ પૈગંબર જે ઇમામોના નામ દુનિયાની સામે પેશ કરી ગયા હતા તેની ઉપર અમલ કર્યો, તેની સામે 250 વર્ષની ઇમામની જાહેરી જિંદગી અને બાકીની ઇમામ ગઈબતમાં ગયા ત્યારથી અત્યાર સુધી 1172 યર્સની જિંદગી આજે ઇમામોની આપણી સાથે છે. અને જે બેનિફિટ શિયા અને અલીને મળી રહ્યો છે તે એટલો છે કે આપણે તેનો અંદાજો ન લગાવી શકીએ. પણ મોમિનીન, વાત ત્યાં જ આવીને ઉભી રહી જાય છે કે જ્યારે પણ આપણે ઇમામતની વાત કરીએ છીએ, જ્યારે પણ આપણે ઇમામની વાત કરીએ છીએ, ત્યારે એક વાત આપણા મગજમાં છે અને તે છે કે એક ઇમામ દુનિયામાં આવ્યા, દુનિયામાં આવીને એને જે કામ કરવાનું હતું એ કર્યું, કામ પતાવી અને તેઓ યા તો શહીદ થયા યા તેમની વફાત થઈ અને તેઓ દુનિયાથી ચાલ્યા ગયા. એક ઇમામનો પીરિયડ ખતમ. હવે બીજા ઇમામ દુનિયાની સામે આવ્યા, તેણે પોતાનું કામ ચાલુ કર્યું અને તેને જે પ્રમાણે ખપતું હતું એ પ્રમાણે આપણને સબક આપ્યો. જ્યારે આપણે મગજની અંદર ઇમામતની આ વાત લયાવીએ છીએ ત્યારે ફૌરન એક સવાલ આવે છે કે તમે મિંબર ઉપરથી પૈગંબરની હર વખતે હદીસ કોટ કરો છો, અને તે છે કે પૈગંબરે કહ્યું છે કે અવ્વલુના મોહમ્મદ વ ઔસતુના મોહમ્મદ વ આખરુના મોહમ્મદ વ કુલ્લુના મોહમ્મદ, સર્વે મોહમ્મદ છે. તો અગર સર્વે મોહમ્મદ હોય તો આ 12 માસૂમની જિંદગી આટલી બધી ડિફરન્ટ કેમ? બરોબર છે. તમે આપણા પહેલા ઇમામનો દાખલો લ્યો, તેમના જમાનામાં 3 ખિલાફત ગઈ પણ તેઓ ચૂપ હતા, કઈ કરતા કઈ ન બોલ્યા. તમે ત્રીજા ઇમામ સૈયદ શહદાની જિંદગી લ્યો, એક ખિલાફત યઝીદની સામે આવી અને કરબલા આપણી સામે બરપા થયું. એક લોજિકલ સવાલ છે કે અગર મૌલા અલી 25 વર્ષ સુધી શાંત બેસી શક્યા તો ત્રીજા ઇમામ યઝીદના આવતા વેદ કરબલા શા માટે ગયા? એક સવાલ છે. બરોબર છે કે અગર 14 માસૂમ એક જ હોય, અવ્વલુના ને ઔસતુના ને બધા એક જ છે, તો બધાની પોલિસી એક હોવી જોઈએ. અલ્લાહ એક છે, કુરાન એક છે, મઝહબ એક છે, દીન એક છે, દીનના રહેબર પૈગંબર એક છે, તો પછી આ ઇમામોએ જે જુદી જુદી રીતે આપણી સામે બધી વાત પેશ કરી એ શા માટે? આપણા બીજા ઇમામની તમે જિંદગી જોઈ લો કે તેઓએ માવિયાના વખતમાં સુલેનામા ઉપર સાઇન કરી ને ઇસ્લામી મમલિકતની અંદર શાંતિ રાખી. એ રીતે તમે આઠમા ઇમામની જિંદગી જોવો કે તેઓ પોતાનું વતન મૂકીને મામુન રશીદના દરબારમાં ગયા અને દરબારમાં તેમની સાથે થઈ અને રાજકાજની થોડી ઘણી વાતો તેમણે પોતાના હાથમાં ઉપાડી. તો સવાલ એ થાય છે કે બીજા ઇમામે કેમ એમ ન કર્યું ને આઠમા ઇમામે આ કર્યું? અને આ સવાલ આપણા મગજમાં ત્યારે આવે છે, હજી સર કદાચ તમારા મગજમાં ન પણ આવતો હોય, પણ એક ઇન્સાન તરીકે આ લોજિકલ વિચાર મગજની અંદર આવવો જોઈએ. કારણ કે ઇમામત ઈ ચેન છે કે જેના વિશે પૈગંબર કહી રહ્યા છે કે અગર તમે તેને ન સમજ્યા તો ઇસ્લામમાંથી કોઈ ફાયદો નહીં થાય. તો અઝીઝો, વાત એટલી જ છે કે હું ને તમે એક એક ઇમામને સેપરેટ યાની જુદા જુદા સમજીએ છીએ, અને અલ્લાહ સુબહાન વ તઆલાએ આ 12 ઇમામના મજમુઆને એક કરી અને દુનિયાની સામે પેશ કર્યો છે. આ વાત ઉપર તમે વિચાર કરજો કે માનીને તમારી નજરમાં એક ઇમામ પોતાની જિંદગી ખતમ કરીને ચાલ્યા જાય અને તે પીરિયડ ખલાસ, ત્યારે તમે દીન ઇસ્લામની હિસ્ટ્રી લઈને જોશો તો તમને એ દેખાશે કે એ પ્રમાણે નથી. 12 ઇમામની જિંદગી એક સિલસિલો છે, એક ગુલદસ્તો છે, એક ચેઇન છે કે જેની અંદર હર એક જમાના પ્રમાણે ઇમામોએ વર્તી અને દુનિયા વાસ્તે એક સબક છોડી ગયા છે. અને બસ તે જ વાત આજે જે થોડો ઘણો મોકો આપણી પાસે છે તેની મોકા ઉપર તમારી સામે પેશ કરવા માંગુ છું. કે મારા દોસ્તો, હંમેશા જયારે ઇમામતની વાત વિચારો ત્યારે એક વાત ઉપર જરૂર ધ્યાન રાખજો, અને તે એ છે કે તમે આ 250 વર્ષ જે ઇમામનો પીરિયડ હતો તેની હિસ્ટ્રી તમે એનાલાઇઝ કરશો તો તમને એક વાત સામે આવશે, અને તે એ છે કે હર એક ઇમામ આ દુનિયાની અંદર એક જ મિશન લઈને આવ્યા હતા. એક અલ્લાહ તરફથી આવનાર ઇમામ એક જ મિશન લઈને આવ્યા હતા, અને તે મિશનના બે ભાગ હતા. એક આમ કે જેને આપણે જનરલ ભાગ કહીએ, એક ખાસ કે જેને આપણે સ્પેસિફિક ભાગ કહીએ. બસ અગર આ વાત આપણી નજરની સામે હોય તો આ જે સવાલ છે કે બધા ઇમામોએ શા માટે ડિફરન્ટ રીતે કામ કર્યું, જવાબ બહુ જ આસાન થઈ જાય છે. અને તે એટલા વાસ્તે કે હરેક ઇમામને અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ એક જ મિશન આપેલું હતું કે ઇસ્લામની પ્રગતિ દુનિયામાં કરે, ઇસ્લામ દુનિયા સુધી પુગાડે, આ તેમનું મિશન હતું. આમ યાને જનરલ મિશન બધા ઇમામનું એ હતું કે દુનિયામાં ઇસ્લામનો મેસેજ પૂગે, અને જ્યારે પણ ઇસ્લામ ઉપર તકલીફ આવે ત્યારે ઇસ્લામની હિફાજત વાસ્તે તેઓ ઉભા થઈ જાય. તમે પહેલા ઇમામથી લઈને 11મા ઇમામની જિંદગી જુઓ, એ જ તમને દેખાશે કે તે લોકોએ આ મેઇન એક કામ કર્યું, દુનિયામાં ઇસ્લામને પહોંચતું કર્યું, અને જ્યારે પણ ઇસ્લામ ઉપર તકલીફ આવી તેઓ ઇસ્લામની હિફાજત વાસ્તે એક દિવાળની જેમ ઉભા રહી ગયા કે અમારું જે થવાનું હોય થાય, પણ ઇસ્લામને આંચ ન આવી જોઈએ. તો હરેક ઇમામનું જનરલ મિશન, જનરલ કામ આ હતું, પણ એક તે લોકોનું ખાસ અને સ્પેસિફિક અને એક મખસૂસ મિશન હતું, અને તે એ હતું કે જમાના પ્રમાણે, બદલતા જમાના પ્રમાણે હર એક ઇમામ દુનિયાની સામે ઇસ્લામ વાસ્તે એક એવો દાખલો પેશ કરે, એક એવો એક્ઝામ્પલ પેશ કરે કે જે તે વખતના લોકો વાસ્તે એક દાખલો થઈ જાય, અને જે આવનાર લોકો છે પોસ્ટરિટી વાસ્તે એક સ્ટાન્ડર્ડ દુનિયાની સામે આવે કે અગર કોઈ પણ વખતે તમારી જિંદગીમાં આ જાતનો મોકો આવ્યો તો તમારે શું કરવું જોઈએ. ત્યારે એક મિશન લઈને ઇમામો આવ્યા, તેમાં બે ભાગ હતા. એક મિશને આમ કે જે જનરલ હતું, ઇસ્લામને પહોંચાડો અને તેની હિફાજત કરો, અને એક હતું મિશને ખાસ કે હર એક ઇમામ વાસ્તે તે મિશને ખાસ સેપરેટ હતું, સ્પેસિફિક હતું, તે જ ઇમામને લાગુ પડતું હતું. અને આજે હું તમને 12 ઇમામની જિંદગીઓના એક એક દાખલો પેશ કરીને આ વાત તમારી સામે પેશ કરવા માંગુ છું. કારણ કે ઇમામત એટલો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે જે ખાલી આપણી પાસે છે એ રીતે છે કે જે પૈગંબર કહી ગયા છે, પણ ઘણી વખત આપણે જ તેને સમજી નથી શકતા. હજી જો આપણે પહેલા ઇમામ મૌલાએ મુત્તકિયાન અમીરુલ મોમિનીન સલવાતુલ્લાહ ઇમામ અલીની જિંદગીને તમારી સામે રાખો, તમે જોશો કે ઇમામ બે મિશન જે આપણે વાત કરી, ઇમામનું એક મિશન જનરલ હતું, ઇસ્લામને પુગારે અને ઇસ્લામ ઉપર તકલીફ આવે ત્યારે તેની હિફાજત કરે, પહેલા ઇમામનું જનરલ મિશન. પણ જે સ્પેસિફિક ને ખાસ મિશન આપણા પેલા ઇમામ નું હતું તે એ હતું કે તે પૈગંબર ની આગળ એક એવી દીવાર થઈને રહે, પૈગંબર ના એક એવા પ્રોટેક્ટર થઈને રહે કે દુનિયાની કોઈ પણ તકલીફ વગર અલ્લાહ ના રસૂલ ને ફૂગવાની હોય તો ઇમામે અલી તે તકલીફ ની સામે એક સીસા પિયા જેવી એક દીવાર થઈને ઉભા હોય કે દુનિયાની કોઈ તકલીફ પૈગંબર ને અડી ન શકે, પૈગંબર ની સામે આવી ન શકે. આપણા પહેલા ઇમામનું આ એક ખાસ અને સ્પેસિફિક મિશન હતું. જયારે આપણા પૈગંબર હતા ત્યારે ઇમામે હસન બી હતા, ઇમામે હુસેન બી હતા, પણ તમે જોશો તેમની જિંદગીનું આ મિશન નહોતું. પૈગંબરની જિંદગીમાં ઇમામે અલીનું આ મિશન હતું અને દાવતે ઝુલ અશીરામાં પૈગંબરે આ જ વાત કરી કે મને એક એની જરૂર છે કે જે આવીને મને દીન ઇસ્લામને ફુગાડવામાં મદદ કરે. અને આપણે જોયું કે મક્કાના રસ્તાથી લઈને કે જ્યારે પૈગંબર ઇસ્લામનો મેસેજ ફુગાડતા હતા અને જ્યારે છોકરાઓ પથ્થરો મારતા હતા, પથ્થરોની સામે ઇમામે અલી એક દીવારની જેમ ખડા થઈ જતા હતા. ત્યાંથી લઈને તમે જોવો કે છેલ્લે શબે હિજરત સુધી જયારે જયારે પૈગંબર ઉપર કોઈ તકલીફ આવી અને શબે હિજરત થી લઈને મદીનાના 10 યા 11 વર્ષની અંદર જયારે પણ કોઈ પૈગંબર ઉપર હુમલો કર્યો, પૈગંબરને તેઓ ટચ ન કરી શક્યા, કારણ કે ઇમામે અલી તેમની સાથે હતા. યાની ઇમામે અલીનું એક સ્પેસિફિક મિશન કે જે અલ્લાહ તરફથી તેમને દેવામાં આવે તે એ હતું કે પૈગંબરના પ્રોટેક્ટર બનીને તેઓ દુનિયાની જિંદગી પસંદ. તો એક મિશન એ ખાસ અને એક મિશન એ આમ અને બીજું મિશન એ ખાસ. એના પછી આપણા બીજા ઇમામ ઇમામે હસન સલવાતુલ્લાહ અલયહ તેમની જિંદગીનું મિશન એ આમ જે જનરલ મિશન હતું બધા ઇમામોનું સેમ હતું, ઇસ્લામને આગળ ફુગાડો અને તમે ઇસ્લામ પર તકલીફ આવે ત્યારે હિફાજત કરો. અને બીજા ઇમામે માશાલ્લાહ તે કામ બ્યુટીફુલી રીતે અંજામ આપ્યું. પણ જે બીજા ઇમામનું ખાસ કામ હતું તે હતું કે જયારે દુનિયાની સલ્તનત જેમ કે માવિયા જેવી સલ્તનત જયારે ઇસ્લામને ઉખાડી પાડવાની કોશિશ કરે ત્યારે ન તલવારથી ન તીરથી પણ તમારી કલમથી તમે ઇસ્લામની એવી રીતના હિફાજત કરો કે દુનિયા વાસ્તે એક એક્ઝામ્પલ રહી જાય કે અગર એવો વખત આવે કે જયારે તમે કાંઈ ન કરી શકો તો તમારા દિમાગ અને તમારી પેનથી તમે ઇસ્લામની કેવી રીતના હિફાજત કરશો. અને ઈ જ વાત છે કે જયારે માવિયા પોતાના આખરી દમ આખરી સાંસ લઈ રહ્યો હતો પોતાના છોકરા યઝીદને બોલાવીને એક વસિયત કરે છે. એ વસિયત હિસ્ટ્રી બુક્સમાં છે. એની અંદર એક વાત કહે છે કે મારી દુનિયાની સૌથી મોટામાં મોટી મિસ્ટેક એ હતી કે મેં હસન સાથે સુલેનામા ઉપર સાઇન કરી. ત્યારે મને થયું કે હું વિજેતા છું, આઈ એમ ધ વિનર, હું પોતે પ્રાઉડ થતો હતો. આજે મને ખબર પડી કે હસને આ સુલેનામા ઉપર મારી સિગ્નેચર લઈ અને ઇસ્લામને અને મુસ્લિમ ઉમ્મતને કેટલું આગળ વધારી. તો બીજા ઇમામનું સ્પેસિફિક મિશન હતું કે ન તલવાર ન તીર કોઈ પણ નહીં પણ એક કલમથી તમે ઇસ્લામની કેવી રીતના હિફાજત કરી શકો. એના પછી એક પિરિયર આવે છે કે જે સૈયદ શહદા ઇમામે હુસૈન સલવાતુલ્લાહ અલયહ. સૈયદ શહદાનું જનરલ મિશન ઇસ્લામને ફુગાડો અને ઇસ્લામ ઉપર તકલીફ હોય તો હિફાજત કરો. પણ તેમનું ખાસ અને સ્પેસિફિક મિશન એ હતું કે તમે દુનિયાની સામે એક વાત રાખી જાઓ, એક વાત પ્રૂવ કરો કે હક હંમેશા હક છે, બાતિલ હંમેશા બાતિલ છે. હકની તાકાત રહેવાની છે, બાતિલની તાકાત જવાની છે. એના વાસ્તે તમારી જિંદગી તમારી કુરબાની જે પણ દેવું પડે તમે દો, પણ દુનિયામાં હક હક રહેશે, બાતિલ પોતાની જગા ઉપર બાતિલ રહેશે. કરબલામાં 72 જણા હક ઉપર હતા, 30,000 થી લઈને 1,00,000ની ફોજ બાતિલ ઉપર હતી. આજે લાખો ખતમ થઈ ગયા, 32ના નામ દુનિયાભરમાં જિંદા છે. અને એટલા વાસ્તે કોઈએ કહ્યું છે કે ગર હુસૈન ન હોતે તો દી કા અજીબ તમાશા હોતા, ગર હુસૈન ન હોતે તો એ દી કા અજીબ તમાશા હોતા, કુફ્ર કે કંધો પે આજ ઇસ્લામ કા જનાઝા હોતા. અઝીઝો, અગર સૈયદ શોદાએ દુનિયાની સામે આ વાત પેશ ન કરી હોત કે હક હક છે, બાતિલ બાતિલ છે. અગર તમે હક ઉપર હશો તો એક વખત એવું આવશે કે તમે વિજેતા થશો. અને આ એક સ્પેસિફિક મિશન હતું કે તમે ગમે એવી કુરબાની દેવી પડે હક વાસ્તે તમે દો, કારણ કે હકની અંદર હંમેશા તમારી વિજેતા છે, હંમેશા તમે વિજય થશો. એના પછી આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ્લાહ અબિદિન સલવાતુલ્લાહ ઇમામનું જનરલ મિશન હતું ઇસ્લામને પુગાડો ને ઇસ્લામની હિફાજત કરો. પણ તેમનું ખાસ મિશન હતું કે આ જે કરબલાનો બનાવ બન્યો તે એટલા વાસ્તે હતો કે યઝીદ અને માવિયા ચાહતા હતા કે અલ્લાહની વહદાનિયત અને મોહમ્મદની નબુવતનું નામ દુનિયામાંથી નીકળી જાય. અને આપણા ચોથા ઇમામની આ સ્પેસિફિક ડ્યુટી દેવામાં આવી હતી કે તમે ફરીથી એક વખત તૌહીદ અને વહદાનિયત અને નબુવતને દુનિયાની સામે પેશ કરો. દુનિયાએ ચોથા ઇમામને કોઈ મોકો ના આપ્યો. ઇમામે પોતાની દુઆઓથી સૈફે કામેલા સૈફે સજ્જાદિયા તમે વાંચો, બે વાત તમારી સામે ખુલ્લમ ખુલ્લા આવશે કે નબુવત કોને કહેવાય, વહદાનિયત કોને કહેવાય. યાને કરબલાથી આવ્યા પછી જયારે નબુવત ને વહદાનિયત ખતમ થવા આવી હતી, કરબલાનું મિશન સાવ ઢંકાઈ જવા આવ્યું હતું, ત્યારે આ નબુવત અને વહદાનિયતના ડ્રેસની અંદર વ્રેપ કરી નાખી અને કરબલાનું મિશન આપણા ચોથા ઇમામે દુનિયાની સામે પેશ કર્યું કે જે આજ સુધી દુનિયા યાદ કરી રહી છે. તો ચોથા ઇમામનું ખાસ મિશન હતું કે તમે ઇલાહી વર્ડ્સની અંદર, ઇલાહી શબ્દોની અંદર કરબલાને નાખી અને દુનિયાની સામે તેમની જાગૃતિ આપો. તેમના પછી પીરિયર આવે છે આપણા પાંચમા અને છઠ્ઠા ઇમામ ઇમામ મોહમ્મદ બાકીર અને ઇમામ જાફર સાદિક સલવાતુલ્લાહ અલયહ. તેમની જિંદગી તમે જુઓ, આપણી સામે એક ખુલ્લી ચોપડી જેવી જિંદગી છે. જે જે હદીસો પાંચમા અને છઠ્ઠા ઇમામથી આપણી પાસે આવી છે તે એટલી બધી છે કે આપણે જિંદગી પર એક હદીસ ઉપર પણ વિચાર અને અમલ ન કરી શકીએ. તેમનું આમ કામ એ જ હતું, ઇસ્લામને પુગાડો અને તકલીફ હોય ત્યારે ઇસ્લામની હિફાજત કરો. પણ એક મખસૂસ, એક સ્પેસિફિક, એક ખાસ કામ અલ્લાહ સુબહાનહુ તઆલાએ આ બે ઇમામને સપૂત કર્યું હતું, દીધું હતું, તે એ હતું કે ઇસ્લામનો મેસેજ કરબલામાં અગર તીર અને તલવારથી પૂગ્યો, ઇસ્લામનો મેસેજ ઇમામ હસનની જિંદગીમાં કલમથી પૂગ્યો, તમારી એ જિમ્મેદારી છે કે ઇસ્લામનો મેસેજ તમે એક એવી સ્કૂલ, એક એવું ઇન્સ્ટિટ્યુશન, એક એવી યુનિવર્સિટી, એક એવું હાઉઝા કાયમ કરીને એ મેસેજ પુગાડો કે આવતી દુનિયા સુધી એની યાદ રહી જાય કે અગર ઇસ્લામને દુનિયા સુધી પુગાડવું હોય તો આ પણ એક સિસ્ટમ છે. પાંચમા અને છઠ્ઠા ઇમામે દુનિયાની અંદર પોતાની હૌઝ ઇલ્મિયા કાયમ કરી અને દુનિયાની સામે આ વાત પેશ કરી કે તમે જો ઇસ્લામનો મેસેજ આ રીતે પણ દુનિયાની સામે પૂગી શકે છે. અઝીઝો, તમને ખબર હશે કે છઠ્ઠા ઇમામ અને પાંચમા ઇમામની જિંદગીમાં હજારો એવા સ્ટુડન્ટ હતા કે જેઓ હૌઝ ઇલ્મિયામાં આવ્યા, ત્યાંથી શીખ્યા, શીખીને બહાર ગયા, કિતાબો લખી, લેક્ચરો કર્યા, દુનિયા સુધી ઇસ્લામનો મેસેજ પુગાડ્યો. એમાંથી એક જે તેમના સહાબી હતા જાબિર ઇબ્ન હયાન, કે જેમનું નામ આજે દુનિયામાં મશહૂર છે, થોડા વર્ષો ઇમામ સાથે રહ્યા, પણ એ થોડા વર્ષોની અંદર સાયન્ટિફિક થિયરી, એસ્ટ્રોનોમિકલ થિયરી, મેથેમેટિકલ ફોર્મ્યુલા આ બધું તેઓ શીખ્યા. અને એ એક જાબિર ઇબ્ન હયાને, કે જેને આજે દુનિયા એવી સીનાના નામથી ઓળખે છે, એ જાબિર ઇબ્ન હયાને અઝીઝો 400 કિતાબો એ વખતે લખી કે ત્યારે ન પ્રિન્ટિંગ પ્રેસ હતા, ન ટાઈપરાઇટર્સ હતા, ન કોમ્પ્યુટર્સ હતા, ન કાંઈ. આજે મારીને તમારી જિંદગીમાં બધું છે, એક આર્ટિકલ પણ શાયદ આપણે ઇસ્લામની હિફાજત વાસ્તે નહીં લખી હોય. ઇમામના આ ઈ સહાબી છે, 400 કિતાબો લખી. અને હિસ્ટ્રી કહે છે કે પછીના 300 વર્ષ સુધી જાબિર ઇબ્ન હયાનની જે સાયન્ટિફિક અને મેડિકલ કિતાબો હતી તે યુનિવર્સિટીની અંદર સ્ટાન્ડર્ડ ઓફ એજ્યુકેશન થઈને રહી. 300 વર્ષ સુધી યુનિવર્સિટીનું આ એક સ્ટાન્ડર્ડ રહ્યું. આ કિતાબોની સર્ટન કોપીઝ આજે ઇંગ્લેન્ડમાં કે જે બ્રિટિશ મ્યુઝિયમ છે ત્યાં પણ છે. મરહુમ મુલ્લા અસગર સાહેબ પોતાની એક મજલિસમાં એક વાત બયાન કરેલ કે જે તમારી સામે પેશ કરું. તેઓ કહે કે જયારે હું અહીંયા યુકે આવ્યો ત્યારે મને ખબર પડી કે બ્રિટિશ લાયબ્રેરીની અંદર જાબિર ઇબ્ને હૈયાને લખેલી કિતાબ મોજૂદ છે, પણ આ કિતાબ બધાને અવેલેબલ નથી, કારણ કે 400-1400 વર્ષ જૂની કિતાબ છે. એના જે પેજીસ, જે પન્ના હોય તે પણ લોટ જેવા થવા આવ્યા છે, તેઓ બધાને નથી આપતા. પણ કોઈ સ્પેસિફિક ઇન્સાન, કોઈ એવી પોસ્ટ વાળો ઇન્સાન અગર ત્યાં જાય તો તેઓ બતાવે છે. મુલ્લા વર્લ્ડ ફેડરેશનના પ્રેસિડેન્ટ તરીકે બ્રિટિશ લાયબ્રેરીની મજલિસની વાત કરું છું. તેઓ કહ્યું કે હું આ રીતે જયારે ત્યાં ગયો અને મેં માંગણી કરી કે હું આ કોમનો વર્લ્ડ ફેડરેશનનો પ્રેસિડેન્ટ છું અને મને આ એક કિતાબ જાબિર ઇબ્ને હૈયાનની જોવી છે. તે લોકો પોતાની ટ્રેઝરીમાંથી આ કિતાબ લઈ આવ્યા. મુલ્લાએ કીધું, મેં આ કિતાબ મેં પોતે જોઈ અને મેં પોતે જયારે ખોલી ત્યારે એના પહેલા પેજ ઉપર જાબિર ઇબ્ને હૈયાન બિસ્મિલ્લાહ રહમાન રહીમ થી શરૂ કરીને લખે છે કે આ કિતાબમાં જે પણ વાતો મેં લખી છે તે મારા માસ્ટર અને મારા ટીચર છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક કરવા. તેમની પાસેથી શીખેલી થોડીક વાતો હું આ કિતાબમાં લખું છું. તો જો આજે ઈ કિતાબ આજે 1400 વર્ષ પછી બ્રિટિશ લાયબ્રેરીની અંદર હજી મોજૂદ છે. તો પાંચમા અને છઠ્ઠા ઇમામનું આ સ્પેસિફિક કામ હતું કે તમે હૌઝે ઇલ્મિયા એસ્ટાબ્લિશ કરો કે જેની અંદર ઇસ્લામનો મેસેજ દુનિયા સુધી પૂગે. એના પછી વખત આવે છે આપણા સાતમા ઇમામ ઇમામ મુસે કાઝિમ સલવાતુલ્લાહ. આજે સલવાત તો વધારે પડાવું છું, માફ કરજો, પણ આલિમ પાસેથી સાંભળેલું છે કે જેટલી આપણે વધારે સલવાત પડીએ દિલમાંથી નિફાક દૂર થાય છે. ઇન્શાલ્લાહ અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણને એ દોલત આપે કે દિલમાં અગર કંઈ ખરાબી હોય તો ચાલી જાય, પણ હરેક ઇમામને આપણે સલવાત કે અગર યાદ નહીં કરીએ તો તેનાથી યાદ કરશું. સાતમા ઇમામનો જમાનો આવ્યો, એ જમાનો કે જેમાં સાતમા ઇમામની લગભગ જિંદગી કઈ ખાનામાં ગુજરે. અઝીઝો આપણને થાય કે પહેલા ઇમામ થી લઈને એટલીસ્ટ છઠ્ઠા ઇમામ સુધી તેઓ ફ્રી હતા, પ્રિઝનમાં નહોતા. તેઓ ઇસ્લામની તબલીગ કરી શક્યા, પણ સાતમા ઇમામ કે જેમની લગભગ અડધીથી વધારે જિંદગી પ્રિઝન યાને કેદખાનામાં ગઈ, તેઓએ ઇસ્લામની કેવી રીતના દુનિયા સુધી પુગાડ્યું. પણ જયારે સાતમા ઇમામ દુનિયાથી ચાલ્યા ગયા અને જયારે તે વખતના બાદશાહ હતા ત્યારે તે લોકોએ જોયું કે ઇસ્લામ દુનિયાની અંદર કેટલું આગળ વધ્યું છે, અને તે જ વાત આયતુલ્લાહ ખુમૈની આ જર્મન રિપોર્ટર કે જેની મેં તમને ગઈકાલ વાત કરી હતી એના એક બીજા સવાલની અંદર રજૂ કરે છે કે આ જર્મન રિપોર્ટરે તેમને એક સવાલ કરેલ આયતુલ્લાહ ખુમૈનીએ કે તમે પેરિસની અંદર હતા, તમે તેહરાન અને ઈરાનથી એટલા દૂર હતા, પણ કહેવામાં આવે છે કે તમે રિમોટ કંટ્રોલથી ત્યાંથી આ ઈરાનનું રેવોલ્યુશન કંટ્રોલ કરતા હતા, તો તમે આ કેવી રીતના કર્યું, તેમને કેવી રીતના કર્યું તે તો જવાબ રિપોર્ટરને ત્યારે ન આપ્યો, તે પોતાની હિસ્ટ્રીની ડિટેલમાં લખે છે. પણ તેમને એક વાત કરી કે હું એનો ફરઝન છું કે જેનું નામ ઇમામ મુસા કાઝિમ છે, એની ઔલાદમાંથી હું છું. મારા એ આકા હતા કે જે પ્રિઝનની અંદર રહી અને ઇસ્લામનો ફેલાવો કર્યો હતો, બસ બિલકુલ એવી રીતે મેં ઈરાન દૂર રહી અને પેરિસની અંદર રહી અને દુનિયાને આ રેવોલ્યુશન અને ઇસ્લામનો મેસેજ આપ્યો. તો હજી તો જેને લેવું હોય છે તે ક્યાંયથી પણ લઈ શકે છે, અને જેને નથી લેવું હતું તમે તેની પ્લેટ ઉપર પણ આપો, પણ તેનું દિલ નહીં થાય લેવાનું, એમ જ થશે કે આ ચીજ મારા વાસ્તે નથી. તેના પછી જમાનો આવે છે આપણા આઠમા ઇમામ ઇમામ અલી રઝા સલવાત. બિલકુલ ડિફરન્ટ જિંદગી બધા ઇમામોથી તમે જોઈ લો. કોઈ ઇમામ દુશ્મન બાદશાહની સાથે ભેગા થઈ અને રાજકાજમાં પાર્ટ નથી લીધો. પહેલા ઇમામથી લઈ અને તમે સાતમા ઇમામની જિંદગી જોઈ લો, પણ આઠમા ઇમામ તેમનું જનરલ મિશન જેમ આપણે કહ્યું, દીનને ફુગાડો અને દીન ઉપર તકલીફ પડે ત્યારે હિફાજત કરો. પણ સ્પેસિફિક મિશન એ હતું કે અગર દુનિયામાં કોઈ એવો મોકો આવે કે જયારે ઇસ્લામ વાંચશે અને ઉમ્મત વાંચશે, તમને ઝાલિમ બાદશાહની સાથે પણ અગર થોડો વખત થવું પડે તો દુનિયા પાસે એક એક્ઝામ્પલ તમે મૂકી જાઓ કે ઇલાહી કંટ્રોલની અંદર, ઇલાહી પેરીમીટર્સની રહીની અંદર તમે ઇસ્લામને કેવી રીતના મદદ કરી શકો છો. અને માશાલ્લાહ તમે જુઓ કે જયારે આઠમા ઇમામ ઈરાન આવ્યા મદીનાથી અને જયારે મામૂન રશીદે તેમને હેર એપેરન્ટ બનાવ્યા કે તેમના પછી તેઓ બાદશાહ થશે, તેમના હાથમાં જયારે થોડો કંટ્રોલ આવ્યો ત્યારે સૌથી પહેલી વાત તેમને એ કરી કે ઈરાકના દરવાજા ખોલી નાખ્યા. એ વખત એ હતો કે જયારે સાદા તો ચક્કીઓની અંદર પીસાઈ રહ્યા હતા. તમે આ હિસ્ટ્રી વાંચી હશે કે કેવો મામૂન રશીદ અને હારૂન રશીદ નો કેવો પીરિયડ હતો. ઇમામને આ મોકો મળ્યો, ઈરાકના દરવાજા ખોલી નાખ્યા. સાદા તો લાખ હજાર રોના હિસાબે ઈરાક થી નીકળ્યા, કોઈ સિંગાપુર ગયા, કોઈ ચાઇના ગયા, કોઈ જુદી જુદી જગાએ ગયા, કોઈ સબ કોન્ટિનેન્ટ ગયા. આજે જયારે આપણા મૌલાના આપણને દીનની તાલીમ દેવા ઇન્ડિયા અને સબ કોન્ટિનેન્ટ થી આવે છે કે જેને આપણે રિઝવીના નામે યાદ કરીએ છીએ, તમે પૂછો કે આ કેવી રીતના ગયા તો તેઓ તે જ કહેશે કે ઇમામ રઝાના વખતમાં આ મોકો અમને દેવામાં આવ્યો કે અમારા બાપ દાદાઓ ત્યાંથી નીકળી સબ કોન્ટિનેન્ટ ની અંદર એસ્ટાબ્લિશ થયા અને ત્યાંથી આ ઇસ્લામ દુનિયાની સામે આગળ વધ્યો. તો તમે ઇમામની ફોરસાઇટ જોવો કે જે કોઈ ઇમામે નહોતું કર્યું, પણ આઠમા ઇમામનું આ એક સ્પેસિફિક કામ હતું કે જે તેમણે અંજામ દીધું. આ તમે એક વાત કરી, આઠમા ઇમામના એવા કેટલી વાતો છે કે જે જ્યારે તેઓ મામૂનના દરબારમાં હતા તેઓ દુનિયા અને ખાસ કરીને ઇસ્લામી મમલિકત વાસે પેશ કરી. એના પછી વખત આવે છે આપણા નવમા ઇમામ, ઇમામ મોહમ્મદ તકી સલવાત. નવમા ઇમામ એ વખતે ઇમામતની ગાદી ઉપર આવ્યા કે જયારે તેમની ઉંમર તકરીબન 7 યા 8 વર્ષની હતી. આજે જયારે આપણે આપણા 7 યા 8 વર્ષના છોકરાને જોઈએ છીએ કે જે ઘરમાં કદાચ રમકડાથી પણ રમતા હોય, ત્યારે આપણને ઘણી વખતે કે કોમ્પ્યુટર આજકાલ એક તો એક રમકડું થઈ ગયું છે, ત્યારે આપણને વિચાર થાય કે આપણા 8 વર્ષના છોકરા આ અને 8 વર્ષના ઇમામ કે જેને ઇમામતનો દરજ્જો આપવામાં આવ્યો. હજી તો ગઈ વખતે કહી ગયો તેમ ઇમામ જન્મે છે ઇમામ થઈને. આ આપણે જાહેરી ઇમામતની વાત કરીએ છીએ, 7 યા 8 વર્ષની ઉંમરની અંદર ઇમામત. પણ તમે જુઓ કે આ નાની ઉંમરની અંદર તેમનું એક મેઇન કામ જે જનરલ હતું, ઇસ્લામને આગળ વધારો, ઇસ્લામની હિફાજત કરો. પણ જે ખાસ કામ સ્પેસિફિક એ હતું કે આ નાની ઉંમરની અંદર દુનિયાની સામે તમે એક એક્ઝામ્પલ રાખી જાઓ કે દુનિયાના બલબલા ફિલોસોફર અગર તમારી સામે કોઈ ડિબેટ કરવા આવે, કોઈ ઇસ્લામી હકીકત પૂછવા આવે, તો તમે તેમને પ્રૂવ કરી બતાવો કે ઇમામ અલ્લાહ પાસેથી શીખીને આવે છે, ઉંમર તેમને કાંઈ ઇફેક્ટ નથી કરતી, ઇમામની ઉંમર ગમે એ હોય. જેમ નબી ઈસાએ પોતાના પાળના ગેવારાની અંદર કીધું કે હું નબી છું, અલ્લાહ એ મને કિતાબ આપીને મોકલાવે છે, તે જ પ્રમાણે ઇમામ શીખીને આવે છે. અને તમે મામૂન રશીદના દરબારની અંદર જે જે ડિબેટ થઈ છે, જે જે ડાયલોગ્સ થયા છે, ઇન્શાલ્લાહ આ નવમા ઇમામની વિલાદતની શહાદતના તમે સાંભળતા હશો. કેવા યુનિક છે કે 8 કે 9 વર્ષની અંદર તેઓ દુનિયાની સામે પેશ કર્યા. એટલા વાસ્તે કે દુનિયા પાસે એક એક્ઝામ્પલ રહી જાય કે ઇમામને એ જ ઉંમર ઇફેક્ટ નથી કરતી, કારણ કે તે ઇલાહી નુમાઇંદા છે, અલ્લાહના નાયબ છે, અલ્લાહના રિપ્રેઝેન્ટેટિવ છે. ઘણા વખત સુધી સાચું કહું તો મગજની અંદર આ સાંભળ્યા પછી, વાંચ્યા પછી, આલિમો પાસેથી શીખ્યા પછી પણ ડાઉટ નહીં, પણ એક વાત એવી રહેતી હતી કે 8 વર્ષ 9 વર્ષના છોકરા પાસે કેપેબિલિટી કેમ હોય કે 70-70 ની 80-80 વર્ષના જે સ્કોલર્સ હોય એની સાથે ડિબેટ કરીને ઇસ્લામી વાત પેશ કરી શકે. પણ તમને ખબર છે, થોડા વખત પહેલા એક દાખલો આપણી સામે આવ્યો, ઈરાનના એક શહેજાદા મોહમ્મદ હુસેન તબાતબાઈ, શાયદ અહીંયા આવી ગયા કે નહીં મને ખબર નથી, પણ 7 કે 8 વર્ષની તેમની ઉંમર છે, તેમની ઉંમર છે. અને તેઓ જયારે લંડન આવ્યા અને જયારે મુલાકાત થઈ ત્યારે જોયું કે તેઓ આ વર્ષ 7 કે 8 વર્ષની ઉંમરમાં હાફિઝે કુરાન, યાને આખું કુરાન મોઢે, કુરાનની કઈ આયત ક્યાં પેજ ઉપર છે તે તેમને ખબર, قرآن ની હર એક આયતો નો તરજુમો હતે તેમને ખબર તેના પછી સરીફા એ કામેલા આખી તેમને મોઢે તેના પછી નાજુલ બલાગા 7-8 7-8 વર્ષના છોકરા આખી નાજુલ બલાગા તેમને મોઢે અને જ્યારે તમે તેમના મોઢેથી ફસાહતો બલાગતના કલામ સાંભળો છો ત્યારે વિચાર થાય કે યા અલ્લાહ એક ઇન્સાન કે જે માસૂમ નથી આજે અગર તે આ કરી શકે છે તો માસૂમ કે જે અલ્લાહ પાસેથી શીખીને આવ્યા છે તેની શું હાલત હશે. ઈરાન યુનિવર્સિટીએ થોડા વખત પહેલા આ શહેજાદાને મોહમ્મદ હુસેન તબાતબાઈને તમને ખબર હશે PhD ડિગ્રી આપી. PhD જાણે ડોક્ટરેટ. અમે 50 વર્ષ સુધી કોશિશ કરી ત્યારે માન આ એક નાની એવી ડિગ્રી લઈ શક્યા 8 વર્ષના શહેજાદા PhD ડિગ્રી. અત્યારે જે હવે ઇલમિયામાં જે આવ્યા છે તેઓ એ કહી રહ્યા છે કે એક એવી ક્લાસ છે કે જેમાં આ છોકરા ટીચર છે એની ઉંમર અત્યારે 9 યા 10 વર્ષની છે તેઓ ટીચર છે અને 50 ને 60 વર્ષના મુજતહેદો તેમની ક્લાસમાં બેસી અને ઇસ્લામનો દર્શ પડી રહ્યા છે. આપણી સામે કે આગલું બૈતની ફરમાં અને ઇસ્લામના મેસેજમાં કઈ તાકાત હોય છે કે આજે એક્ઝામ્પલ અલ્લાહ સુબહાનહુ તઆલાએ આપણી સામે પેશ કર્યો પણ તે ક્યાંથી આવ્યો? 9મા ઇમામની જિંદગી જોયા પછી. ખાસ મિશન હતું કે દુનિયાની સામે તમે આ વાત પેશ કરો. એના પછી વખત આવે છે આપણે 10મા ઇમામ ઇમામ અલી નકી સલવાતુલ્લાહ મોમિની જિંદગીમાં મોકો મળે તો 10મા ઇમામના પીરિયડની જે હિસ્ટ્રી છે તે તમે જોજો કે ઈ ઇમામ કેટલી તકલીફ અને કેટલી મુશ્કેલીઓમાંથી ગુજર્યા છે. તારીખ આપણને કહે છે કે એક વખત આપણા પૈગંબર પોતાના સહાબીઓ સાથે બેઠા હતા અને એક મશહૂર હદીસ છે કે જેમાં આપણા પૈગંબર 12 ઇમામ જે આવવાના છે અને તે ઇમામોની સામે ક્યાં ક્યાં બાદશાહ હશે તેના નામ એ હદીસની અંદર તે વખતે પેશ કરે છે. મશહૂરો મારૂફ હદીસ છે. તેની અંદર જયારે મુતવક્કિલ નું નામ આવ્યું ત્યારે પૈગંબર એક વખત બોલતા બોલતા થોડીક વાર ચૂપ થઈ ગયા. સહાબીઓ પૂછે છે કે આકા શા માટે? ત્યારે પૈગંબર કહે છે કે આ મુતવક્કિલ ઈ બાદશાહ હશે કે જે એટલો ઝાલિમ હશે એટલો ઝાલિમ હશે એટલો ઝાલિમ હશે કે ઝુલ્મ ભી થાકી જશે કે ઝુલ્મ કોને કહેવાય. તમે વિચારો 10મા ઇમામની જિંદગી કે જે લગભગ પ્રિઝન જે લગભગ કૈદખાનામાં ગઈ. આ મિશન ઇસ્લામને પુગાડો ઇસ્લામની હિફાજત કરો. પણ ખાસ મિશન એ હતું કે જયારે તમારી ઉપર આટલી આટલી મુસીબતો હોય એ મુસીબતોની અંદર રહીને પણ તમે તમારા માલિક સાથે કેવી રીતના રાબેતો કાયમ કરો એ 10મા ઇમામની જિંદગી હતી અને તેઓએ આપણને બતાવ્યું. તેમનો પીરિયડ એ હતો કે જયારે ઇમામો અને આપણા સૈયદ શહદાના રોઝા તારાજ થઈ રહ્યા હતા. 10મા ઇમામનો પીરિયડ એ હતો કે તેઓ કૈદખાનામાં છે. સૈયદોને સવારના ભાગમાં લઈ આવવામાં આવતા. બગદાદની દીવારો બની રહી હતી. સૈયદોનું કત્લે આમ થતું. તેમનું ખૂન તેમના જેસમાંથી નીચોવામાં આવતું. ગારાની સાથે મિલાવવામાં આવતું. તેનાથી બગદાદની દીવારો બની. એટલા વાસ્તે ઘણી હદીસોમાં તમે જોશો આપણને કહેવામાં આવે છે કે તમે ઈરાક જાઓ બની શકે ત્યાં સુધી બગદાદમાં બહુ વખત ન રહ્યો કારણ કે હજી ઘણી એવી દીવારો છે કે જેની અંદર સાદાતોનું ખૂન છે. સાદાતોના નાના નાના છોકરાઓને લઈ દીવારોની અંદર ચણવામાં આવતા હતા. ઇમામ જોઈ રહ્યા છે તેઓ પ્રિઝન અને કૈદખાનામાં છે કાંઈ નથી કરી શકતા. પણ આપણને એક સબક દેવા વાસ્તે અલ્લાહે શાયદ તેમની આ કુરબાની વાસ્તે તૈયાર કર્યા કે દુનિયાવાળો જો ગમે એ કુરબાની ગમે એ તકલીફનો પીરિયડ હોય યાદ રાખજો અલ્લાહ સાથે કુરબતનો દાખલો જો હોય તો 10મા ઇમામની જિંદગીમાં કરે છે. અને તેના પછી વખત આવે છે આપણા 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી સલવાત. આપણા જમાનાના ઇમામના વાલિદે બુઝુર્ગ અલ્લાહે તેમને સૌથી નાના માનાની જિંદગી આપી. તકરીબન 26 યા 28 વર્ષની ઉંમરમાં તેઓ વફાત પામ્યા. તેમને ઝહેર દેવામાં આવ્યું. પણ આ એક નાની એવી જિંદગીની અંદર આમ તેમનું કામ હતું ઇસ્લામનો મેસેજ અને ઇસ્લામની હિફાજત. પણ ખાસ કામ જે તેમને સોંપવામાં આવેલ તે હતું કે પહેલેથી લઈને 10 ઇમામ સુધી ઇલમી જે જે વાતો દુનિયામાં આવી છે, જે જે કિતાબો દુનિયામાં આવી છે, તે બધી કિતાબો અગિયારમાં ઇમામ ભેગી કરે, તે બધી આહલુલ બૈતની વાતની એક સમરી બનાવાય અને તે આહલુલ બૈતના માનવા વાળાઓને દેવાય. કારણ કે બારમા ઇમામ તેના પછી ગઈબતમાં જવાના હતા, ગઈબતનો પીરિયડ શરૂ થવાનો હતો, તો શિયાઓને ગઈબતની તાલીમ પણ આપે અને જે 10 ઇમામો દુનિયાની સામે રાખી ગયા તે બધું ભેગું કરી અને ઇમામોની પાસે અને શિયાઓની પાસે રાખી જાય કે આવતા જમાના વાસ્તે તેઓ માટે આહલુલ બૈતનું વાંચન ને આહલુલ બૈતનું લખાણ તેમની સામે રહે. અને માશાલ્લાહ નાની એવી જિંદગી 28 વર્ષની જિંદગીમાં તેઓએ આ કામ બહેતરીન રીતે દુનિયાની સામે પેશ કર્યું. અને તેના પછી વખત આવે છે કાયમ આલે મુહમ્મદ આપણા જમાનાના ઇમામ ઇમામ મહદી સાહેબ ઝમાન. બધા ઇમામોની જેમ તેમનું પણ એક આમ કામ છે, ઇસ્લામને દુનિયામાં ફેલાવો, ઇસ્લામ ઉપર તકલીફ હોય ત્યારે ઇસ્લામની હિફાજત કરો. પણ અઝીઝો આપણા 12 ઇમામનું ખાસ કામ એ છે કે જે કોઈ ઇમામને દેવામાં નથી આવ્યો અને તે એ છે કે ગઈબતના પડદાની અંદર રહી અને ઇસ્લામની હિફાજત કરો. હર એક ઇમામ દુનિયાની સામે રહ્યા, શિયાઓને મળ્યા, તેઓ સાથે વાતચીત કરી, ઇસ્લામનો મેસેજ પુગાડ્યો. આ આપણા 12મા ઇમામ છે કે જેનું સ્પેસિફિક મિશન છે કે કયામત સુધી ગઈબતના પડદાની અંદર રહી અને ઇસ્લામની હિફાજત પણ કરે અને ઇસ્લામની વાત, ઇસ્લામનો પૈગામ દુનિયા સુધી પુગાડે. શાયદ આજે આપણને ખબર નથી પડતી કે દુનિયામાં શું થઈ રહ્યું છે, પણ તમે વિચાર કરો 9/11 નો ઇન્સિડન્ટ કે જે અમેરિકામાં થયેલ હતો, 11 સપ્ટેમ્બર નો ઇન્સિડન્ટ, તેના પછી દુનિયાને એમ જ થયું કે હવે ઇસ્લામનું આવી બન્યું. હવે કોઈ ઇન્સાન પોતાને મુસલમાન કહેવા પણ શાયદ તૈયાર ન થાય. જે મુસલમાનો હશે તે પણ પોતે પોતાની ચાર દીવાળની અંદર રહેશે અને બહારના માણસો ઇસ્લામ કબૂલ કરે તે ઇમ્પોસિબલ છે. કારણ કે તેના પછી જ્યાં સેન્ટન્સ દુનિયાની સામે આવ્યું, વોર ઓન ટેરર, અને ટેરર એટલે ઇસ્લામ, જે નામ હતું વોર ઓન ઇસ્લામ. અને એ રીતે આજે ઇસ્લામ ઉપર જે હમલા થઈ રહ્યા છે તે તમે જોવો છો. પણ તમે હિસ્ટ્રી જુઓ, ગયા વર્ષે જે ફિગર યુનાઇટેડ સ્ટેટ્સ થી આપણી સામે આવી હતી એ હતા કે 9/11 પછી આજ સુધી, યાને 4 વર્ષની અંદર, 50,000 અમેરિકન કે જેઓ નોન મુસ્લિમ હતા તેઓએ ઇસ્લામ કબૂલ કરી અને ઇસ્લામના દાયરામાં આવ્યા. 50,000 મુસલમાનો 9/11 પછી ઇસ્લામના દાયરામાં આવ્યા. અને ઘણી વખતે આપણને એમ થાય કે આ મુસલમાનો એવા હશે, આ લોકો ક્રિશ્ચિયન ને જ્યુઝ કે જે પણ મુસલમાન થયા હોય, કે જે લોકો પાસે પૈસા નહીં હોય, ગરીબ હશે, આપણી કોમ, આપણી ઘણી મમલિકતો સાઉદી અરેબિયાની બધી પૈસા વાળી છે, તો તેઓ પોસિબલ છે એટલા વાસ્તે મુસલમાન થયા હશે. તમે જે લિસ્ટમાં નામ છે ત્યાં ગાર્ડિયન પેપર નીકળે છે યુકેમાં, તેમાં ઘણા નામો આવેલા હતા, એવા એવા મોટા ઇન્ડસ્ટ્રીઓલિસ્ટ કે જે લોકો મલ્ટી મિલિયનર છે, તેઓએ 9/11 પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇસ્લામને કબૂલ કર્યું કે અગર સાચો મઝહબ દુનિયામાં હોય તો તે ઇસ્લામ છે, એના સિવાય કોઈ નથી. બ્રિટનની એ હાલત છે કે 11 વર્ષના ફિગર 14,000 નોન મુસ્લિમ મુસલમાન થયા અને ઇસ્લામ એક્સેપ્ટ કર્યું. અને એમાંથી 2-3 નામો એવા હતા, એક નામ એ હતું કે આજથી વર્ષો પહેલા બ્રિટનના જે પ્રાઇમ મિનિસ્ટર હતા તેની ગ્રાન્ડ ડોટર, કે જે અત્યાર સુધી ચુસ્ત ક્રિશ્ચિયન હતી, અને ઈ લેડી ઇસ્લામ કબૂલ કરીને ઇસ્લામના દાયરામાં આવી. અને એને પૂછવામાં આવ્યું કે તમે અને ઇસ્લામના દાયરામાં, તો જવાબ એ જ આપ્યો કે જે ઇજ્જત ઇસ્લામે ઔરતોને આપી છે તે ઇજ્જત મેં ક્યાંય નથી જોઈ, અને ઇસ્લામ સિવાય બહેતર ધર્મ આજે કોઈ નથી. તો યુકેમાં 14,000 11 વર્ષના ફિગર છે, અત્યારે ઘણા વધી ગયા સ્ટેટ્સમાં. પછી આ બધું કેવી રીતના થઈ રહ્યું છે? અગર એ કાયમે આલે મુહમ્મદ પોતાનું કામ ન કરી રહ્યા હોત અઝીઝો, તો આજે આ વાત આપણી સામે ન આવત. તો આ આપણા 12 ઇમામોના મિશન હતા કે જે લોકોએ પોતાની જિંદગીમાં એક સ્પેસિફિક મિશન દેવામાં આવેલ અને તે મિશન ઉપર અમલ કર્યું. આજે આપણે એ ન પૂછીએ કે બીજા ઇમામે આમ કેમ કર્યું અને બીજાએ સ્લો કેમ કરી, ત્રીજાએ જંગ કેમ કરી. ત્રીજા ઇમામનું મિશન જંગ હતું, બીજા ઇમામનું મિશન સુલ હતું. જે મિશન અલ્લાહ સુબહાનહુ તઆલાએ આપ્યું તે મિશન ઉપર તેઓ ગામસર રહી અને ઇસ્લામનો મેસેજ દુનિયા સુધી પુગાડ્યો. અને તેના વાસ્તે જયારે કોઈ અલ્લામા ઇકબાલને એક સવાલ પૂછ્યો કે જો તમે આ ઇસ્લામની બધી વાતો કરો છો, ઇમામની વાતો કરો છો, ઇમામ આમ હતા અને આમ હતા, આજે મુસલમાનો ઉપર જયારે તકલીફ પડે છે ત્યારે આ બધા ઇમામો ક્યાં હોય છે? તમે બીજા જે મુસલમાનોના સેક્ટ છે, જે ભાગો છે, તેને જોવો. તે લોકોની જયારે પણ તકલીફ પડે છે તે લોકોના ઇમામો સામે આવે છે, પૈસાથી યુનાઇટેડ નેશનમાં જઈને આ રીતે તે રીતે તેમના મદદ કરે છે. તમે અમારા ઇમામોની વાત કરો છો, બાર છે, આટલા પાવરફુલ છે, અમે શિયા આટલી તકલીફમાં, તો આ બધા ઇમામો છે ક્યાં? ત્યારે અલ્લામા ઇકબાલે જે જવાબ આપેલ તે યુનિક છે. તેઓ કહે છે પૂછનાર ઇન્સાનને કે તુંને પૂછી હૈ ઇમામત કી હકીકત મુજસે, તુને પૂછી હૈ ઇમામત કી હકીકત મુજસે, હક તુજે મેરી તરહ સાહેબે અસરાર કરે. જે રીતે અલ્લાહે મને હકની વાત શીખાડી છે, શાયદ અલ્લાહ તને પણ એ હકની વાત શીખાડે. કે ઇમામ કોણ હોય ને ઇમામ કેવો હોય, હૈ વહી તેરે જમાને કા ઇમામે બરહક, જો તુજે હાજીરો મૌજૂદ સે બેદાર કરે. ઇમામ એ છે કે જે તમે સુતેલી કોમને એક વખત હલાવીને બેદાર કરે કે અહીં લોકો યાદ રાખો, આ જિંદગી જિંદગી નથી, આ તો ખાલી પ્રિપરેશન છે, આવનાર જિંદગી ખાસ જિંદગી છે. એના વાસ્તે જે તમને તૈયાર કરે એને ઇમામ કહેવાય. અહીંયા પૈસા દઈને તમારા વાસ્તે ઘર બાર પાસપોર્ટ આ તે લઈ આવે, એ તો કોઈ પણ એડમિનિસ્ટ્રેટર કરી શકશે, કોઈ પણ ઇન્સાન કરી શકે. ઇમામ એ છે કે જે તમને અહીંયાની જિંદગીમાં ત્યાંની જિંદગી વાસ્તે તૈયાર કરે. મોત કે આઈને મેં તુઝકો દિખા કે રુખે દોસ્ત, યે જિંદગી તેરે લીએ ઓર ભી દુશ્વાર કરે. મોત ને તારી સામે હર વખત સામે રાખી અને તને તૈયાર રાખે. ક્યારે મોત આવશે ખબર નથી, આવતી જિંદગી વાસ્તે તૈયાર રહે. ઇમામનું એ કામ છે. તું મને પૂછે છે ઇમામ કોણ હોય, તો સાંભળ, ઇમામનું આ કામ છે. તો અઝીઝો, ઇમામની આ હકીકત છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની આપણી પાસે આ એક અહમ નેમત છે. કાશ આપણે તેને સમજીએ અને તેમની જિંદગીના એક સ્ટુડન્ટ થાય. એક એક ઇમામની જિંદગી લ્યો, તેની અંદર જે લેસન છે તે શીખવાની કોશિશ કરો. જિંદગી બદલી જશે, આઉટલુક બદલી જશે, તમારું થિંકિંગ બદલી જશે. ચારે એક યુનિવર્સિટીનો ટોપ ક્લાસ સ્ટુડન્ટ હોય, ચારે પ્રોફેસર હોય, યા એક અભણ ઇન્સાન હોય કે જેને સ્કૂલમાં જવાનો મોકો પણ ન મળ્યો, ગમે એ હોય, ઇમામની લાઈફ ને જિંદગીની અંદર અલ્લાહે એ રૂહાનિયત નાખી છે કે જે ઇન્સાન એ શીખવાની કોશિશ કરે છે તે ઇન્સાનની જિંદગી બદલી જાય છે. ઘણી વાતો છે, ઘણા દાખલાઓ જોયા છે, પણ ઇન્શાલ્લાહ આપણો ટાઈમ ખતમ થયો. અલ્લાહ આપણને તૌફીક આપે કે આપણે ઇસ્લામની આ અહમ નેમતનો શુક્ર કરીએ અને ઇમામતની આ વાત આપણે શીખવાની પણ કોશિશ કરીએ. અઝીઝો, કરબલાએ આપણને આ જ વાત શીખાડી નહીં. કરબલામાં જે ઇમામને સમજતા હતા, જે ઇમામનો કોન્સેપ્ટ જાણતા હતા, તેઓ ઇમામની સાથે રહ્યા અને જેઓ ઇમામતને સમજી ન શક્યા તેઓ ઇમામને છોડીને ચાલ્યા ગયા. શબે આશૂરના જ્યારે આપણા ઇમામે સર્વેને એક ખલમાની અંદર બોલાવી અને એક પોતાની વાત પેશ કરી કે અહીં મારા સાથીઓ તમને હું એક વાત કહેવા માંગુ છું. કાલે આશુરાનો દિવસ છે, 10મી મોહરમનો દિવસ છે, કાલે લડાઈ અને શહાદતનો દિવસ છે. યઝીદને જે પણ કાંઈ છે તે મારી સાથે છે, તમારી સાથે કાંઈ નથી. યઝીદે મારી પાસે બૈયત માંગી છે અને મેં તે બૈયતની ના પાડી છે. તો મારો અને યઝીદની જે વાત છે તે અમારી વચમાં છે. મારા સાથીઓ, હું તમને એક વાત કહું છું કે તમે મને મૂકીને ચાલ્યા જાઓ, જ્યાં પણ જાવ હોય ત્યાં તમે ચાલ્યા જાઓ. અલ્લાહ તમને બહેતરીન જિંદગી મુબારક કરે. હું અને યઝીદ અમે જોઈ લેશું. ઇમામે 5 જુદી જુદી રીતે આ વાત પેશ કરી કે જે ઇન્શાલ્લાહ આપણે કોઈ બીજી વખતે ડિસ્કસ કરશું, પણ એની એક સમરી એ છે કે જ્યારે ઇમામે શમાને પાછી જલાવીને ઇમામે જોયું તો જવાવાળા ઘણા ચાલ્યા ગયા હતા અને રહેવાવાળા હતા કે જે થોડા ઘણા રહી ગયા હતા. ઇમામ પોતાના સાથીઓ તરફ જોઈને કહે છે, તમે જોવો હતી તો ઇમામને સમજવા વાળા કેવા અને કોણ હતા. પોતાના સાથીઓ તરફ જોઈને કહે છે, ઘણા ચાલ્યા ગયા, તમે કેમ ન ગયા? તો જવાબ એ જ હતો, આકા, અમે તમને જમાનાના ઇમામને મૂકીને ચાલ્યા છે. આકા અગર અલ્લાહ અમને 70 જિંદગી આપે તો 70 વખત અમે તમારી ઉપર કુરબાન થવા તૈયાર છે. ઇમામે જયારે આ વાત સાંભળી અલ્લાહની બારગાહમાં પોતાના હાથ બલંદ કર્યા, અલ્લાહ પાસે દુઆ કરી કે અલ્લાહ જઝાય ખૈર આપે, અને એક વાત કરી કે જેવા સાથી અલ્લાહએ મને આપ્યા છે એવા આજ સુધી કોઈને નથી આપ્યા. અને પછી ઇમામે દૂર ખૂણામાં બેઠેલ એક નવજવાન ફરઝંદની સામે જોઈને કહ્યું, બેટા કાસિમ, તમે મોતને કેવી જાગો? તમના તમારી સામે મોત કઈ જાતની છે? અને જનાબે કાસિમનો આ જવાબ આજે હિસ્ટ્રીમાં મોજૂદ છે. તેમણે કહ્યું, ચચા જાન, મોત મારી નજદીક શહદથી બી શીરીન છે, યાને મધથી પણ મીઠી છે. અઝીઝો, મારું દિલ કહે છે કે આશુરાના દિવસે જયારે આ જવાન ફરઝંદ જનાબે કાસિમે મેદાનમાંથી જયારે આવાજ આપી હશે કે મારા ચચા તમે આવો ને મારી ખબર લ્યો, ત્યારે શાયદ ઇમામ હુસેનની આ વાત મગજની અંદર આવી હશે કે ગઈકાલે મોતને જે શહદથી શીરીન કહેતા હતા આજે તે કરબલાની જમીન ઉપર છે. ઇમામ મક્તલની અંદર જાય છે, જયારે યઝીદી ફોજ ઇમામને આવતા જોવે છે તો ડરીને જલ્દી ભાગવાની કોશિશ કરે છે. પણ અઝીઝો, આ ભાગવાની અંદર શહેઝાદા જનાબે કાસિમની જે લાશ છે તે પામાલ થઈ જાય છે. ત્યારે ઇમામે હુસેન તેમની લાશની નજીક પહોંચે છે, જોવે છે કે શહેઝાદાની રૂહ જન્નતમાં પરવાસ કરી ગઈ, આખું જિસ્મ પારા પારા થઈ ગયું હોય છે. ત્યારે ઇમામે હુસેન આસમાન દિશામાં નજર કરીને કહે છે કે અલ્લાહ કોઈ પણ ચચાને પોતાના ભત્રીજાની આ જિંદગી આ રીતે તેમને
That's the